તારીખ 12/2/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 285 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 227
વિચાર અને ધ્યાનમાં શું ફેર પ્રશ્ન આત્મા સંબંધીનો છે. આત્માનો વિચાર અને આત્માનું ધ્યાન એ બંને વચ્ચે શું ફરક છે? કેમ કે કોઈ ધ્યાનમાં બેસે તે એકાંતમાં સ્થિર આસનથી ત્યારે એને વિચાર પણ થાય, ધ્યાન પણ થાય, તો ફરક શું મળવો? વિચાર થાય છે કે ધ્યાન થાય છે? વિચાર પણ આત્માને ચાલતા હોય અને ધ્યાન થાય તો પણ આત્માનું થાય, તો બે વચ્ચે તફાવત શું છે? એ પ્રકારે અહીંયા પ્રશ્ન છે. સમાધાન, આત્માના વિચાર છે તે જ્ઞાનની પર્યાય છે. શું છે? વિચાર છે, એમાં જ્ઞાનની પર્યાય છે અને બુદ્ધિપૂર્વકનો રાગ પણ એની અંદર છે. પણ જેને આત્મા જ્ઞાનમાં આવે છે, વિચાર વખતે પણ આત્મા જ્ઞાનમાં લઈ શકે છે, જેમ સાકર શબ્દથી, સાકરના વિચારથી સાકરને આપણે જ્ઞાનમાં લઈ શકીએ, કોઈ વ્યક્તિ વિશેષના વિચારથી વ્યક્તિને આપણે જ્ઞાનમાં લઈ શકીએ, પરિચિત હોય તો. ત્યાં રાગની પ્રધાનતા નથી, પણ જ્ઞાનની પ્રધાનતા છે. એટલે એમ કહ્યું કે આત્માના વિચાર છે તે જ્ઞાનની પર્યાય છે, નહીંતર તો બુદ્ધિપૂર્વકનો રાગ સાથે છે, પણ રાગની પર્યાય છે એને અહીંયા મેન્શન કરી નથી, ગણાવી નથી. અહીંયા છે ને જ્ઞાનીનું જ્ઞાન લેવું છે. મોક્ષનું નથી લેવું, એટલે જ્ઞાનીનું જ્ઞાન મલિન છે નહીં, કેમ કે એ સમ્યક છે. આત્માના વિચાર કરે છે ત્યારે સમ્યક છે, અને વેપાર ધંધો કરે છે ત્યારે પણ સમ્યક છે. આત્માના વિચાર કરે કે ભગવાનની પૂજા ભક્તિ કરે ત્યારે શુભ યોગ છે, વેપાર ધંધોને ગ્રહસ્થી છે તે અશુભ યોગ છે. પણ ત્યારે જ્ઞાન તો સમ્યક જ રહે છે, જ્ઞાન મિથ્યા થતું નથી, શ્રદ્ધા પણ મિથ્યા થતી નથી. હા, જ્ઞાનને શુભ શુભ નથી લાગવું પડતું, રાગને જ શુભ શુભ લાગવું પડે છે. શ્રદ્ધા અને જ્ઞાનને શુભ શુભનો ભેદ લાગુ નથી પડતો, પણ જ્યારે એ શુભ ભાવ સાથે કામ કરે ત્યારે એને શુભોપયોગ કહીએ, અશુભ ભાવ સાથે કામ કરે ત્યારે એને અશુભ ઉપયોગ કહીએ. આત્માના વિચાર છે તે જ્ઞાનની પર્યાય છે. દ્રવ કેવું છે, ગુણો કેવા છે, તેમ વિચારમાં અનેક ભેદ પડે છે. દ્રવ્યનો પણ ભેદ જ છે, ગુણનો પણ ભેદ છે. ગુણનો તો ભેદ છે જ, પણ દ્રવ્ય પણ ભેદ છે. અને ધ્યાન એટલે એકાગ્રતા, ધ્યાન એટલે એકાગ્રતા, આત્મામાં એકાગ્ર થવું. તે આત્મામાં એકાગ્ર થાય છે એની વાત ચાલે છે. એક અગ્ર, અગ્ર એટલે મુખ્ય. એકાગ્રમાં બે શબ્દ છે, એક અને અગ્ર. એકમાં એટલે વચ્ચે બીજો નથી કોઈ, અગ્ર એટલે મુખ્ય. એકને મુખ્ય કર્યું તે એકાગ્ર, બધું ગૌણ કરી નાખ્યું, એકને મુખ્ય કર્યું, એનું નામ એકાગ્ર. એક અગ્ર એટલે મુખ્ય આત્માને લક્ષમાં લઈને, મૂળ વસ્તુને ગ્રહણ કરીને. શું કહ્યું? મૂળ વસ્તુને ગ્રહણ કરીને. ગ્રહણ કરવું એટલે પોતાપણે ગ્રહણ કરવું. આમ તો વસ્તુ અંદર પ્રત્યક્ષ છે, વસ્તુ અંદર સહજ અનંત પ્રત્યક્ષ છે, એને પોતા સ્વરૂપે ગ્રહણ કરવું. આપણે નથી કહેતા, અમે વાત બીજાને કહેતા હતા પણ એને પોતાને માથે ઉઠી લીધી. વાત તો બીજાની ચાલતી હતી, એને ઉઠી લીધી. એનો અર્થ શું થાય? એને પોતાના માટે ગ્રહણ કરી લીધું. એમ પોતાપણે લઈ લેવું, પોતાપણે અનુભવી લેવું, એનું નામ ગ્રહણ કરવું છે. મેનશ્રીની વચન શૈલીમાં આ ગ્રહણ કરવાની શબ્દ પ્રયોગ વધારે આવે છે. અનુભવમાં, પ્રયત્નમાં ગ્રહણ કરવું, ગ્રહણ કરવું, એમાં માત્ર વિચારમાં ન રહેવું પણ ગ્રહણ કરવું. એમ કે ઘણી જગ્યાએ આગળ આવી ગઈ છે. મૂળ વસ્તુને ગ્રહણ કરીને લક્ષમાં લઈને, એટલે કે મૂળ વસ્તુને ગ્રહણ કરીને તેમાં એકાગ્રતા કરવી, તેમાં લીન થવું, એને મુખ્ય કરીને એમાં લીન થવું, તેનું નામ ધ્યાન છે. એ રીતે વિચારમાં અને ધ્યાનમાં તફાવત છે. વિચારમાં એકાગ્રતા નથી, ધ્યાનમાં એકાગ્રતા છે. ધ્યાનનું મુખ્ય લક્ષણ એકાગ્રતા છે. ઉમાસ્વામી મહારાજે તત્વાર સૂત્રની અંદર એનું સૂત્ર આપ્યું છે, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. ધ્યાનની વ્યાખ્યા કરે છે, એકને મુખ્ય કરીને એમાં લીન થઈને, લીન થતા બીજી અન્ય ચિંતા સ્વયં ઉત્પન્ન ન થાય, નિરોધ થઈ જાય એટલે સ્વયં ઉત્પન્ન ન થાય, એનું નામ ધ્યાન છે. અને એ ધ્યાન બધાને આવડે છે. પર વિષયમાં એકાગ્ર થાય છે, માણસો પિક્ચર જોવે છે, ટીવી જોવે છે, 3 કલાક ક્યાં નીકળી જાય છે એને ખબર પડતી નથી. ખાવા પીવાની અંદર પંચેન્દ્રિયના વિષયોમાં રસ પડે છે ત્યારે એકાગ્ર થઈ જાય છે, રસ પડે છે ત્યારે એકાગ્ર થઈ જાય છે, અને રસ પડે ત્યારે એકાગ્ર થાય ત્યારે સમય ક્યાં નીકળી જાય એની ખબર નથી. વિચારમાં ભેદ પડે છે, વિચારમાં તો અનેક પ્રકારના ભેદ પડે છે. આત્માના વિચારમાં, વાત આત્માને ચાલે છે, ગુણભેદ, પર્યાય ભેદ વગેરે બધાના વિચાર આવે. પણ ધ્યાનમાં તો બે વચ્ચેનો તફાવત સમજાવે છે. આત્માને લક્ષમાં લઈને, લક્ષમાં એટલે જ્ઞાનમાં સિદ્ધો, આત્માને લક્ષમાં લઈને પરથી અને વિભાવથી જુદો, પરથી અને વિભાવથી તદ્દન જુદો. કેમ કે છે જ નહીં, પર અને વિભાવ ખરેખર જુદા છે એનાથી. અને ક્ષણિક પર્યાય જેટલો પણ હું નથી, ક્યાં સુધી લીધું? ક્ષણિક પર્યાય જેટલો પણ હું નથી. આત્મભાવનામાં તો ક્ષણિક ભાવોથી અતિ દૂર છે એમ કીધું છે. 38 ગાથાની કળશ છે નિયમ સારમાં. એનાથી પણ દૂર, અતિ દૂર એમ લીધું છે. પ્રમાણના વિષયમાં એમ નથી કે તીવ્ર ભાવનામાં એવું આવે, સામાન્ય નિરૂપણ કરે ત્યારે એમ આવે કે એટલો હું, એવડો હું નથી, કેમ કે પર્યાય આમ સંબંધ વાળી છે. પર અને વિભાવનો એ જેટલો સંબંધ છે, પણ શુદ્ધ પર્યાયનો, જ્ઞાનની પર્યાયનો તો સંબંધ છે, કેમ કે એ લક્ષમાં લીએ છે. પણ એના જેવડો હું નથી એમ ભેદ જ્ઞાન કરી, બસ એક ચૈતન્યમાં લીનતા એકાગ્રતા કરે છે. ધ્યાનમાં શું કરે છે કે ત્રિકાળી આત્મ સ્વરૂપને લક્ષમાં લઈને, ત્રિકાળી એટલે પર્યાય રહિત, એને લક્ષમાં લઈને મૂળ વસ્તુને લક્ષમાં લઈને, પરથી ને વિભાવથી એ જુદું છે સ્વરૂપ, ક્ષણિક પર્યાય જીવડું પણ છે પોતાનું સ્વરૂપ, એમ ભેદ જ્ઞાન કરીને બસ એક ચૈતન્યમાં એટલે મૂળ સ્વરૂપમાં લીનતા અને એકાગ્રતા કરે છે. એ રીતે અહીંયા એમ સ્થાપ્યું કે ભેદ જ્ઞાન પૂર્વક એકાગ્રતા કરે છે, અથવા ભેદ જ્ઞાન પૂર્વક એકાગ્રતા થઈ શકે છે. ભેદ જ્ઞાન એટલે શું કે પર સાથે હું ડિસ્કનેક્શન કરવાનું પ્રક્રિયા, એનું નામ ભેદ જ્ઞાન. સ્વરૂપમાં એકાગ્રતા ક્યારે થાય કે પર સાથે કનેક્શન રહે ત્યાં સુધી ન થાય, સંબંધ રહીએ, જોડાણ રહીએ ત્યાં સુધી તો સ્વરૂપમાં એકાગ્રતા ન થાય. જ્યારે એનાથી જુદો પડી જાય, ડિસ્કનેક્ટ થાય, ત્યારે એકાગ્રતા થાય. એ કામ ભેદ જ્ઞાન કરે છે, ભેદ જ્ઞાનની પ્રક્રિયા કરે છે. શું એટલે એમ ભેદ જ્ઞાન કરીને શું બસ એક ચૈતન્યમાં લીનતા એકાગ્રતા કરે છે. જેને સ્વરૂપમાં લીનતા થાય, પહેલા થાય કે અનેક વાર થાય, બધી વખતે ભેદ જ્ઞાન હોય હોય ને હોય છે. ભેદ જ્ઞાન ન હોય એને સ્વરૂપમાં લીનતા ન થાય, આ એનો નિયમ છે. એટલે ઘણા એવો પ્રશ્ન પૂછે છે કે ભાઈ અમે ધ્યાન કરીએ છીએ, અમને ખૂબ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે, તો એ બરાબર આત્મા, અમને આત્માનો અનુભવ, શાંતિનો અનુભવ ગણવો કે ન ગણવો, એ શંકા પડી. એમ બતાવે છે કે નિશંકતા અનુભવ નથી, અનુભવ નિશંકતાને ઉત્પન્ન કરનારો છે, નંબર એક. બીજા નંબરમાં કે એ અનુભવ થયો એ પહેલા ભેદ જ્ઞાન ચાલતું હતું, અને અનુભવ થઈ ગયા પછી ભેદ જ્ઞાન ચાલે છે કે નહીં? ભેદ જ્ઞાન ચાલે સતત, અનુભવીને ભેદ જ્ઞાન સતત ચાલે. હવે એ ભેદ જ્ઞાનના પ્રયોગની ખબર ન હોય, કોઈને વાતની ખબર હોય છે પણ પ્રયોગની ખબર નથી હોતી. જો વાતને ખબર ન હોય તો એમ કે ભેદ જ્ઞાન કેવું કઈ નહોતું થતું, અને વાતને ખબર હોય અને પ્રયોગને ખબર ન હોય તો એ પ્રયોગને સમજાવી કહી ન શકે, અને ભેદ જ્ઞાનના વિચાર ચાલતા હોય એવું પણ બને, વિકલ્પ ચાલતા હોય. ત્યાં સુધી કોઈ દિવસ સ્વરૂપમાં લીનતા ન થાય. ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલતો હોય તો જ રાગથી, વિભાવથી અને એક સમયની પર્યાયથી ઉઠીને, એનો સંબંધ છોડીને, એનું લક્ષ છોડીને સ્વરૂપમાં લીન થઈ શકે. એટલે વિજ્ઞાન કરી તેમાં એકાગ્રતા કરવી તે ધ્યાનનું લક્ષણ છે. માત્ર સ્વરૂપમાં એકાગ્રતા કરવી તે ધ્યાનનું લક્ષણ છે એમ ન કહ્યું. અહીંયા વાક્ય સાદું છે પણ એમાં થોડી સમજવા જેવી વાત છે કે વિજ્ઞાન કરી તેમાં એકાગ્રતા કરવી તે ધ્યાનનું લક્ષણ છે. માત્ર એકાગ્રતા કરવી તે ધ્યાનનું લક્ષણ નથી. કેમ કે તો આર્ત ધ્યાનમાં એકાગ્રતા થાય, એને રૌદ્ર ધ્યાનમાં પણ એકાગ્રતા થાય. પણ એ બંને ધ્યાન તો વિપરીત છે, માઠા ધ્યાન છે. એક ધર્મ ધ્યાન જ આત્મકલ્યાણ રૂપ છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં આત્મકલ્યાણ નથી થતું. એ રીતે સંક્ષિપ્તમાં વિચાર અને ધ્યાનમાં શું તફાવત છે એ વાત કરી છે. વિચારમાં ઉપયોગની ચંચળતા હોય છે, ભેદ પડે છે ત્યારે ઉપયોગની ચંચળતા હોય છે. ધ્યાનમાં નિશ્ચંચળ ઉપયોગ હોય છે, સ્વરૂપની અંદર સ્થિર ઉપયોગ હોય છે. ભલે સમય ઓછો હોય એ જુદી વાત છે, પણ ઉપયોગ થંભે છે ત્યાં. સ્વરૂપમાં ઉપયોગ સ્તંભી જાય છે. કેમ સ્તંભી જાય છે ઉપયોગ સ્વરૂપમાં? કે સ્વરૂપ જ એવું છે કે ઉપયોગને સંભાવી દે. એ સ્વરૂપ પોતાનું સ્વરૂપ જ એવું અદ્ભુતાત અદ્ભુતમ. અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં છેલ્લે એમ કહે છે કે અલમ અલમ ઇતિ જલ્પને ન. આ બધી જલ્પ એટલે આ બધી વાતો કરી એનાથી હવે બસ થાવ. અતિ વિકલ્પને ન, ઘણા વિકલ્પ છે આ બધા લાંબુ લાંબુ લખ્યું એટલે એ પોતે એમનાથી બસ થઈ જાવ. સ્વરૂપ કેવું છે? અદભુત છે, અદભુત અદભુતાત અદભુતમ. કોઈ આશ્ચર્યકારી વસ્તુ જુએ છે ત્યારે માણસ એમાં એકાગ્ર થઈ જાય છે કે નહીં? કે નથી થતો? અસાધારણ કોઈ પ્રસંગ હોય, અસાધારણ કોઈ વસ્તુ હોય તો એમાં એકાગ્રતા થઈ જાય છે કે નહીં? સંગીત પ્રિયતા વાળાને એકાગ્રતા થઈ જાય. ઘરમાં કામ કરતા એમાં એવું કોઈ સંગીત શરૂ થાય જે એને પ્રિય હોય, એકાગ્ર થઈ જાય કામ કરતા કરતા. કામમાં ધ્યાન ન રહેવું આપણે ધ્યાન એમ. એકાગ્રતા એટલે એને મુખ્ય કરીને લીન થવું, એમાં રસ આવીને લીન થવું, એ ધ્યાનનું લક્ષણ છે. એટલે ભેદ જ્ઞાન કરતી વખતે સ્વરૂપ રસ કેળવાય છે અને પરથી ઉદાસીનતા કેળવાય છે. પરનું રસપણું કેળવાય છે અને સ્વરૂપનો રસ કેળવાય છે. આ ભેદ જ્ઞાનનું મુખ્ય કાર્ય આ છે અને તેથી સ્વરૂપમાં લીન થઈ શકાય છે. વિચારમાં પુરુષાર્થનો ભેદ નથી, વિચાર છે, પ્રયોગ છે, ત્યાંથી પુરુષાર્થ શરૂ થાય છે. પરમાગમ સારમાં એ વિશે ગુરુદેવે લીધો છે પ્રયોગ અને પુરુષાર્થનો. 304 નંબર છે, ઘણો કરીને 304 નંબર સ્વરૂપમાં કેવી રીતે એકાગ્રતા છે એનું ગુરુદેવે એક્ઝેક્ટ વર્ણન કર્યું છે કે આવી રીતે સ્વરૂપમાં એકાગ્ર થાય છે. Thank you. બાંસીમાં પાને છે, 304 નંબરનો બોલ છે. આ વસ્તુ નિર્વિકલ્પ દશા આવ્યા પહેલા, ધ્યાનસ્થ દશા થયા પહેલા કેવી પ્રક્રિયા ચાલે છે? આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે શું વાત કરીએ? વિચારમાં નહીં, વસ્તુને પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. એટલે એમાંથી એમ નીકળે છે કે પ્રયોગ અને પુરુષાર્થ જોડાયેલા છે. પ્રયોગમાં લાવે ત્યારે પુરુષાર્થ ઉપડે, પુરુષાર્થ કરે તો પ્રયોગ થાય. વિચાર સુધી એ વાત નથી. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ, એટલે જોર આવવું જોઈએ અંદરથી, કે હું આવો મહાન પદાર્થ પોતાની મહિમા સ્વરૂપ મહિમા આવે. શું છે, જ્ઞાન ચાલતું હોય પછી આ છેલ્લી સેકન્ડોની વાત છે, એમાં સ્વરૂપ લક્ષમાં છે, એમાં સ્વરૂપનો મહિમા ઉપડે બહુ જોરથી. શું એમ નિરાલંબનપણે, નિરાલંબનપણે એટલે હવે બીજી કોઈ વસ્તુનો આધાર નથી રહ્યો, પરથી ભીને એ છૂટી ગયો, કેમ કે એમાં થોડું પરનું લક્ષ છે. હવે એકલો પોતે સ્વથી અભિન્ન છે, એની મહાનતા એનો મહિમા ચાલુ થાય છે. એમ નિરાલંબનપણે એટલે કોઈના આધાર વિના, કોઈના આધાર વિના એટલે એ વખતે જે વિચાર વિકલ્પ છે જે નિર્વિકલ્પ થી આપેલા, એના આધાર વિના પણ. હું વિકલ્પ કરું તો મને ધ્યાન જામે, હું આત્માના વિકલ્પ કરું તો મને ધ્યાન જામે એમ નહીં. શું ત્યારે કોઈનો પ્રશ્ન થાય કે પણ આત્માના વિચાર ચાલ્યા વગર આત્માનું ધ્યાન થાય કેવી રીતે? તો કે ભલે પહેલા હોય પણ એનો આધાર લેવાનો નથી, એના આધારે નહીં થાય. તો કોના આધારે થશે? કે ધ્યાન સ્વરૂપના આધારે થશે. વિકલ્પમાં રાગાંશ છે, એ રાગના આધારે, રાગ તો અસ્થિર છે, એના આધારે એકાગ્રતા ન થાય. અવલંબન સ્થિર પદાર્થનું જોઈએ છે, ઉપયોગને સ્થિર થવા માટે અવલંબન સ્થિર પદાર્થનું જોઈએ. ઘડિયાળમાં લોલક હોય છે, પેન્ડ્યુલમ, આમથી આમ થાય છે, લોલકવાળી ઘડિયાળ હોય છે, એના ઉપર આંખ રાખીને એકાગ્રતા કરે તો થાય, એને આંખે આમ જ થાય. એમ એક સમયની પર્યાયને શું કરવા બાદ કરી ધ્યાન કાળે અહીંયા બેન્સરના વાતમાં એવું સમાધાન કે એ અસ્થિર તત્વ છે, અસ્થિર ભાવ છે, પર્યાય છે તે અસ્થિર ભાવ છે, એને પણ લક્ષમાં ન રખાય, ધ્યાનમાં એને વિષય ન બનાવાય. વિમલચંદની સાથે ચર્ચામાં આ જ ફરક હતો, એ કે પર્યાય સમાવિષ્ટ છે ધ્યાનમાં, ધ્યાનનો જે વિષય છે એમાં પર્યાય સમાવિષ્ટ છે કે નહીં, પર્યાયનો સમાવેશ એમાં નથી. સમ્યક દર્શનના વિષયમાંય નથી અને ધ્યાનના વિષયમાંય નથી અને નિશ્ચયનીના વિષયમાં પણ નથી, શુદ્ધનીના વિષયમાં પણ પર્યાય નથી. કેમ કે એ અસ્થિર છે. ગુરુદેવે બહુ સરસ એમાં વાત કરી હતી, ચર્ચા તો ગુરુદેવ સાથે ચાલીને, ગુરુદેવ કે ધ્યાનના વિષયમાં એટલા માટે નથી કે ધ્યાનનો વિષય જે આત્મા છે એનો વિષયી કોણ? વિષયી એટલે વિષય કરનાર. તો પર્યાય વિષય છે કે પર્યાય વિષય નથી ત્યાં. શું વધી કહે કે પર્યાય છે એ તો વિષય કરનાર છે, ધ્યાન કરનાર છે, અને ધ્યાનનો વિષય પોતે નથી. ધ્યાનનો વિષય તો ત્રિકાળી સામાન્ય જે સ્વભાવ છે એ ધ્યાનનો વિષય છે. એટલે એકલા સ્વરૂપનો કોઈના આધાર વિના, એટલે પર્યાયના અને વિકલ્પના આધાર વિના, અધરથી, એકદમ અધરથી, અંતરથી, એટલે શું, બધું છોડી દીધું. પહેલાં ત્યાં સુધી એનો આધાર હતો, સ્વરૂપનો આધાર લીધા પહેલાં એ બધો આધાર હતો એમ કે છે. અધરથી ધૂન ચાલતા, શું ધૂન ચડે આત્માને, સ્વરૂપની ધૂન લાગે, છેલ્લે છેલ્લે ધૂન ચડે, ધૂનમાં આવી જાય. તેર ધધા લીધા હતા ને એમાં ધો ધો શબ્દમાં, તેર શબ્દો લીધા હતા ધો વાળા, ધ્યાનની ધૂણી ધખાવનાર. ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધૂન, ધૂણી એટલે ધૂનની પ્રક્રિયાને ધકતી ધૂણી, ધીરે ધીરે જને ધગસથી ધગાવનાર, ધર્મનો ધારક ધન્ય છે. અત્યાર શબ્દ ગુરુદેવ લીધા હતા એલિટરેશન. છેલ્લે અહીંયા તબિયત બગડી ને પછી વ્યાખ્યાનો બંધ હતા. હીરાલાલજીને ત્યાં ઉતર્યા હતા ગુરુદેવ, તબિયત નરમ એટલે વ્યાખ્યાનો બંધ હતા. પછી પોતાનું હાલતું હોય અંદર, પછી ક્યારેક સ્વસ્થ બેઠા હોય તો અમે બધા બેસીએ સાથે, પછી આવી બધી વાતો ચાલે. જો આમ આવ્યું કે આ તેર ધધા છે કે તેર તેર ધવાળા તેર શબ્દ લીધા હતા, એમાં ધ્યાન ને ધૂણી ને ધીરજ ને ધગસ ને એ બધા શબ્દો લીધા હતા, ને ધર્મી ને ધ્યાન, ધર્મીનું ધ્યાન. મૂળ તો બતાવ્યું હતું ધર્મીનું ધ્યાન, પણ એની વિશેષતામાં બધા ધ લીધા હતા. એમ ધૂન ચાલતા ચાલતા એવો રસ આવે, શું એવો રસ આવે કે એનાથી બારમાં આવવું ગૂંઠે. એ સ્વરૂપનો રસ ચડ્યો, ધૂન ચડી અને સ્વરૂપનો રસ ચડ્યો, એ ધૂનમાં ને ધૂનમાં ચાલે છે. હજુ છે તો વિકલ્પ, અહીંયા હજી વિકલ્પ છે સૂક્ષ્મ, પણ એમ જ લાગે એટલે ફીલ થયું અહીંયા, એમ જ લાગે એટલે ફીલ થયું ત્યાં. માત્ર વિચાર ન રહ્યો, વિકલ્પ છે વિચાર છે, પણ માત્ર એમ લાગે એમ ફીલ થાય કે આ હું, આ હું, આ હું, આ લક્ષ્યમાં જે સ્વરૂપ આવ્યું એમાં આ હું, આ હું, આ હું એમ પોતાપણું ગ્રહણ કરે છે ને. ગ્રહણ કરવાની વાત નથી ને બેન, ધ્યાનમાં આ હું, આ હું એમ પોતાપણે ગ્રહણ કરે છે. પુરુષાર્થી, પુરુષાર્થી પોતાપણે ગ્રહણ કરે છે. એમ ઘોલનનું જોર ચાલતા, ઘોલન ચાલે છે, સ્વરૂપ રસ, સ્વરૂપ ઘોળાય છે. જેમ કેરી હોય એને ઘોળે પછી એમાંથી રસ નીકળે, એમને રસ કાઢવા જાય તો મટકા જેવું નીકળે બધા, કંઈ રસ સરખો એક ધારો ન નીકળે. ઘોળી હોય સરખી પછી એમાંથી રસ નીકળે. એમ સ્વરૂપને ઘોળે છે, પહેલા સ્વરૂપને, સ્વરૂપ રસથી ખૂબ ઘોળે છે એને ઘોલનમાં, અને જોરથી, એમાં પણ ફોર્સ હોય છે, એમાં સંવેગ હોય છે. એમ ઘોલનનું જોર ચાલતા ચાલતા એ વિકલ્પો પણ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. નિર્વિકલ્પ સ્વરૂપનું ઘોલન ચાલે છે, નિર્વિકલ્પ સ્વરૂપનો રસ હોય છે, નિર્વિકલ્પ સ્વરૂપ જ્ઞાનમાં અને લક્ષ્યમાં હોય છે, અને પછી એવી નિર્વિકલ્પનો વિકલ્પ પણ છૂટી જાય છે. જ્યારે એમાં એકાકારતા થાય છે, જ્યારે એમાં તદરૂપતા અને તન્મયતા થાય છે ત્યારે એ વિકલ્પ છૂટી જાય છે અને નિર્વિકલ્પ સ્વરૂપમાં એકાકાર લીન થઈને અંદર ઉતરી જાય છે. એટલે વ્યાપે વ્યાપક ભાવે એની અંદર પોતે સ્થિર થઈ જાય છે, થંભી જાય છે. નિર્વિકલ્પ થવા પહેલાની આવી દશા હોય છે. આ 304 નંબરમાં ગુરુદેવે સ્વાનુભવની પહેલાની ક્ષણોનું વર્ણન કર્યું છે. એટલે શું છે કે પોતાએ સ્વાનુભવમાં આવ્યો હોય તો મેળવી શકે. મને આવું થતું હતું કે નહોતું થતું. એ ધ્યાન જામે ત્યારે કેવી રીતે જામે, ભલે એમાં વિચાર વિકલ્પ સૂક્ષ્મ હોય છે, એ સૂક્ષ્મ વિકલ્પને અંતરજલ્પ કહે છે. અને એટલો અંતરજલ્પ છે, એટલી હજી આકુરતા છે. શું છે ત્યાં જેટલો અંતરજલ્પ છે એટલી પણ ત્યાં આકુલતા છે, એવું સ્પષ્ટ જ્ઞાન ત્યાં થાય છે. અનુભવ જ્ઞાન એવું સ્પષ્ટ અનુભવ, કારણ કે આકુલતા અનુભવનો વિષય છે, એટલે એવું સ્પષ્ટ આકુલતાનો અનુભવ ત્યાં થાય છે. એટલે ત્યાંથી ખસવાનો પ્રયાસ ચાલે છે. વિકલ્પને વળગતો નથી કેમ, કેમ આકુલતા છે, રાજે છે આકુલતામાં, અને ખસવાનો પ્રયત્ન કરે છે. આત્માની શાંતિની સાથે મીંઢવે ત્યારે ખબર પડે કે આમાં પણ આકુલતા છે. જેને સ્વરૂપ ધ્યાન ન થાય એને એવા મંદ સૂક્ષ્મ વિકલ્પોમાં મનની શાંતિ વેદાય છે, અને એ મનની શાંતિને એ આત્મ ધ્યાન કરે છે, આત્માની શાંતિ ગણે છે. એવી ભૂલ આ જગ્યાએ ભેદ જ્ઞાન ન હોય એને થાય છે. ભેદ જ્ઞાન હોય એને એ વખતે એનાથી ભેદ પાડવાનો છે. કોનાથી? સૂક્ષ્મ વિકલ્પ ચાલે છે એનાથી ભેદ ભેદ પાડવાનો પ્રયોગ ચાલે, જુદા પડવાનો પ્રયોગ ચાલે છે, પુરુષાર્થ ચાલે છે. એટલે એને ભૂલ નથી થતી, પણ જેને ભેદ જ્ઞાન ન હોય એને એનાથી જુદું પડવાનું નથી થતું. એટલે એમાં એને શાંતિ, મંતશયની શાંતિ છે, માનસિક શાંતિ છે, એમાં સ્વાનુભવની ભૂલ થઈ જાય છે. એટલે નાનીઓએ પોતાના સામર્થ્યથી એ વાતને વ્યક્ત કરી છે. આ તો વિષય બધો વચનાતીત છે, મનનો મોટો ભાગ તો વચનાતીત છે. જે કહેવાય છે એ એનો અલ્પ ભાગ કહેવાય છે, મોટો ભાગ તો વચનાતીત રહે છે. એ રીતે સ્વરૂપ ધ્યાન થાય છે, અને એ ધ્યાનમાં વચનાતીત આનંદનો અનુભવ થાય છે. આનંદ વચનાતીત આનંદ હોય છે એટલું વચન ગુતર છે. કેટલું વચન ગુતર છે? કથનચિત વચન ગુતર કહીએ તો વચનાતીત આનંદ છે એટલું આવે. પણ એ કેવો, એ અનુભવનો વિષય છે, એ સ્મરણનો વિષય, એ સ્મરણનો પણ વિષય નથી, વિકલ્પનો પણ વિષય નથી, તો વચન અને શ્રવણનો પણ વિષય નથી. અપને આપ હોતા હૈ, કરને સે નહીં હોતા. ફિર ભી જ્ઞાની સ્વરૂપ ધ્યાન મેં બેઠતે હૈ, ચલો હમારા ધ્યાન કા સમય હો ગયા હૈ, હમ ધ્યાન મેં બેઠેંગે, તો ધ્યાન કરને સે હુઆ કે નહીં હુઆ એસા લગે. વાસ્તવ મેં એસા નહીં હૈ. उनको बाहर उपयोग चलता है तो पसंद नहीं है, और स्वरूप में उपयोग रहे वही पसंद है, इसलिए वो बुद्धिपूर्वक भी ध्यान में बैठने का, पुरुषार्थ करने का और प्रयोग करने का चालू करते हैं, लेकिन होता है सहज, जो भी होता है वो सहज होता है, ऐसी बात है। हाँ, रुचि अनुयायी वीर्य, तो क्या है कि स्वरूप की रुचि जिसको है उसको ध्यान लगता है, स्वरूप का प्रेम जिसको है उसको ध्यान लगता है, तो वो बात सहज होती है, वो बात सहज होती है। भले ही बुद्धिपूर्वक शुरू करे तो भी सहज होता है वो, ऐसी बात है। वहां से शुरुआत होती है, लेकिन बाद में जो होता है वो सहज होता है, वो तो चला गया, व्यतीत हो गया, फिर सहज चलता है। लीनता हुए तो स्वरूप, लीनता हुए तो वो लीनता को धर्म ध्यान कहते हैं, जहां तक लीनता नहीं है वहां तक धर्म ध्यान नहीं है। अर्थ ध्यान है, रुद्र ध्यान नहीं होता, अर्थ ध्यान, अर्थ ध्यान होता है, इसमें बात है। ध्यान की अपेक्षा से उसको अर्थ ध्यान बोल कहना चाहिए, इसलिए तो कहते हैं कि भगवान की पूजा भक्ति आदि में भी अर्थ ध्यान है। कोई ये कहेंगे कि भगवान की पूजा भक्ति में तो भगवान का गुणानुवाद करते हैं, तो भगवान का गुणानुवाद को आप अर्थ ध्यान कैसे कहते हैं, लेकिन है तो ऐसा ही। कोई भी परिणाम को इसकी जितनी कीमत है इससे ज्यादा कीमत उसके आंकनी नहीं चाहिए, और ज्ञानी की तो नीति ऐसी होती है कि वो क्षणिक परिणाम का मूल्य नहीं आंकते, वो तो अपना धर्म ध्यान का भी बहुत बहुत कीमत नहीं आंकते, क्योंकि वो भी क्षणिक है। तो ज्ञानी तो अपना क्षणिक परिणाम का भी मूल्य नहीं आंकते, आता है सुगानी जी के पत्र में वो बात है, वचन सुगानी जी का है पत्र नियम। कीमत तो एक ध्रुव पदार्थ की ही आकेश है, नहीं जी कीमत आकेश है, तो पर्याय दृष्टि थवानो अवकाश नहीं, अभी बात है। तो पछी पूजा भक्ति की कीमत आंकवानी क्या बात रही, भगवान ना गुणानुवाद की कीमत आंकवानी बात क्या रही, ये बात रहती नहीं। पर जेने एनी कीमत वधारे आकी है, एने स्वरूप ध्यान ना परिणाम नी अपेक्षाए के स्वरूप नी अपेक्षाए एनी कीमत ओछी गणवामां आवे अथवा नगण्य गणीने गणवामां आवे, त्यारे जेने वधारे कीमत आकी छे एने दुख थाय छे, एने दुख थाय छे, शुं थाय छे, एने दर्द थाय छे, दुख थाय छे, केम के एनी श्रद्धा एवी छे। श्रद्धानो विषय आळा गुमडा जेवो छे, गुमडा जेवो नहीं पण आळा गुमडा, आळू गुमडो वधारे दुखे, गुमडू होय एना करता ते रूज आवे त्यारे सेप्टिक ने पास ने बधुं होय त्यारे तो घसी ने एने साफ करो तो एटलुं न दुखे, जेटलुं ए आळू थया पछी दुखे, કારણ કે એમાં લોહી જ ભરાણ હોય, પછી પાસ ન હોય, અને ડાક્ટર પછી એને ઘસીને ન અનુભવે, એને પોલા હાથે સાફ કરવું પડે, કેમ કે રૂજ આવે છે, નહીં તો હિલિંગ ન થાય, તો આળું આળું રૂબરૂ દુખે। એમ જેની શ્રદ્ધા જ્યાં હોય એને તમે શ્રદ્ધાને હર્ટ કરો એવું કઈ વાત બોલે એને દરજ થઈ જાય, એમ કોઈ માતાજી ને માનતો હોય કુદેવ ને, એમ કોઈ તમારી માતાજી ફાતાજી જેવું કઈ છે જ નહીં, એને બહુ એને બહુ દુઃખ થાય. એમ કે એની શ્રદ્ધાનો વિષય છે. એમ જેને ભગવાનની પૂજા ભક્તિને શુભ ભાવમાં ધર્મ માન્યો હોય, લાભ માન્યો હોય, એને તમે એમ કહો કે એનાથી લાભ નથી, આકુળતા છે, દુઃખ છે, તો એને દરદ થાય. સોગાનીજીનું 137મું વચનામૃત છે, એમાં એમણે લીધું કે દેવાદિક પ્રત્યેકા ઉપયોગ મેં ભી ભઠ્ઠી જૈસા દુઃખ લગતા હૈ, તો સીધું દરદ થયું. જેને એમાં શ્રદ્ધા હતી એને દરદ થયું. દરદ થયું એટલે ગુરુદેવ સમજી ગયા કે એને આત્માની શાંતિ જોઈ નથી, તરત બોલ્યા એને દરદ કેમ થયું, આત્માની શાંતિ નથી જોઈ. આત્માની શાંતિ જોઈ હોય તો આ દરદ ન થાય. એમ માપ નીકળે છે. બધા પ્રસંગ બની ગયા ને બધા, એ વાત છે. ये तो सब हास्यास्पद बात है. ध्यान का स्टेज स्वरूप लक्ष्य में आने के बाद चालू होता है. जो चीज ज्ञान में नहीं, लक्ष्य में नहीं, उसका ध्यान कैसा, वो तो सस्य के गद्दे के सिंह के समान है. उसके अंदर श्रद्धा होती है न उसका ध्यान होता है. भले ही श्रद्धा नहीं हो लेकिन ज्ञान के बिना ध्यान कैसा, तो हो ही नहीं सकता. अब ज्ञान में तो वस्तु आई नहीं, तो ध्यान लगाओ, एकाग्रता का प्रयोग करो. हम आपको प्रयोग सिखाते हैं, सब गड़बड़ है. और ये विपश्यना परीक्षा में तो बहुत ज्यादा गड़बड़ है. हमारे यहाँ हमारे विद्वान लोग जो ध्यान कराते हैं, अपने यहाँ भी थोड़ा चालू हो गया है, और कृपाल देव के आश्रमों में भी वो चलते हैं. तो वहां क्या बात है कि आत्मा जो है उसका विषय का ग्रंथ है, सत्संग है, उसमें से समझ में लेते हैं कि आत्मा ऐसा है. तो आत्मा का तो आत्मा तो ज्ञान में आ ही गया. क्या आत्मा तो उसके ज्ञान में आ ही गया, ऐसा मान लेते हैं कि ज्ञान हमारे ज्ञान में तो आत्मा है. अभी हम ध्यान करने को बैठते हैं, ये बात बिल्कुल ठीक नहीं है. स्वरूप की पहचान, स्वरूप निश्चय, स्वरूप का भाववासन, अस्तित्व ग्रहण होने पर ही स्वरूप लक्ष्य में आता है, और स्वरूप लक्ष्य में आने के बाद ही ध्यान जम सकता है. स्वरूपनी ओळखाण वगर स्वरूपनी अनन्य रुचि उत्पन्न न थाय. लॉजिक छे કે સ્વરૂપની ઓળખાણ વિના સ્વરૂપની અનન્ય રુચિ ઉત્પન્ન ન થાય, સ્વરૂપનો અનન્ય પ્રેમ ઉત્પન્ન ન થાય. અનન્ય એટલે શું? એના જેવો બીજો નહીં અને એનાથી અન્ય રહી શકે એવો પણ નહીં, પછી અહીંયાથી આગો ન રહી શકે. એટલે જેને સ્વરૂપ નિશ્ચય થાય છે એને અલ્પ સમયમાં સ્વરૂપ ધ્યાન લાગે છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. એનું કારણ એ છે, 6 મહિના એટલે લીધા છે ત્યાં મેક્સિમમ, કે અનન્ય રુચિ ઉત્પન્ન થાય છે, અનન્ય પ્રેમ ઉત્પન્ન થાય છે. એ રહી ન શકે એટલે એનો પુરુષાર્થ છે, એ રુચિ અનુયાયી પુરુષાર્થ છે. એ ફાટ ફાટ ચાલે. કેવો ચાલે? ફાટ ફાટ ચાલે, બોમ્બો ફાટે પછી ધ્યાન લાગે છે. અને એમાં એ સૂક્ષ્મ વિકલ્પ પણ આકુળતા છે એમ છે, એવો અનુભવ છે ત્યાં. એ વાત અમૃતચંદ્ર આચાર્ય સમયસારના 144 કળશમાં એ વાત લીધી છે. શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ અને મતિ જ્ઞાનની બુદ્ધિઓ આકુળતા ઉપજાવનારી છે. કીધું છે કે આકુલતા ઉપજાવનારી બુદ્ધિઓ, એટલે આકુલતાથી જીવ ખસે, આકુલતા અનુભવાય જીવ ત્યાંથી ખસે, સહજ ખસે, ખસે એટલે સહજ ખસે. અને જે નિરાકુળ તત્વ છે ત્યાં સમજ આવે, તડકેથી જેમ જીવ છાંય આવે એવું. સાધના કા ઉત્કૃષ્ટ અંગ હૈ, ધ્યાન છે સાધનાનું ઉત્કૃષ્ટ અંગ છે. એથી આગળ કોઈ સાધનાનું અંગ નથી, ધ્યાનથી આગળ કોઈ નથી, છેલ્લું સ્ટેજ છે. એટલે એને પરમ તપ કીધું છે, ધ્યાનને તપની પરમ તપ છે ધ્યાન છે. બાકી તો તપને ઘણી વ્યવહારથી વ્યાખ્યાઓ છે, પણ ધ્યાન છે એ પરમ તપ છે. અને એ તપથી નિર્જરા છે, તપસા નિર્જરા છે, એ તપથી નિર્જરા છે સ્વરૂપની લીનતાથી. અને તપ છે નો અર્થ જ એ છે જે તેજને પ્રગટ કરે તે તપ. તપ એટલે તેજ, જો ને. એટલે જ્યારે આત્માનું ધ્યાન લાગે ત્યારે આત્માનું તેજ પ્રકાશિત થાય છે. ઈચ્છા નિરોધ તપ નાસ્તિક છે, નાસ્તિકથી બાત છે કે જ્યારે એવું ધ્યાન લાગે ત્યારે ઈચ્છાનો નિરોધ થઈ જાય છે. એટલે ધ્યાનની વ્યાખ્યામાં એ વાત છે કે એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, તો ત્યાં નિરોધ આવ્યો કે ન આવ્યો? એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, ત્યાંથી નાસ્તિ બે લીધી અને અહીંયા એકલી નાસ્તિ લીધી. કોઈ પણ પ્રકારની ચિંતા ન હોય એને ધ્યાન કહેવામાં આવે છે. ધ્યાનનો વિષય છે એ મુમુક્ષુતાની ઉત્કૃષ્ટ ભૂમિકાનો વિષય છે અને જ્ઞાનીની ભૂમિકાનો વિષય છે. એ પહેલાં ધ્યાન શું છે એ ખરેખર ખબર હોતી નથી અને ધ્યાનના ભાવો પણ સમજાતા નથી. શું આમ તો આપણા મંદિરની અંદર જીનેન્દ્ર પરમાત્મા વિરાજમાન કરીએ છીએ આપણે, એ ધ્યાનસ્થ અવસ્થામાં આપણે બિરાજમાન કરીએ છીએ, પ્રતિમા બનાવડાવીને. પણ એની અંદર જે ધ્યાનના ભાવો છે એ સમજાય તો બહુ મોટી વાત છે. અને એ સમજાવવા માટે એ વાત છે કેટલીક વાત જે વચનથી નથી કહી શકાતી તે બતાવીને કહી શકાય છે. જેમ કે કલર, કલરની અંદર આપણે એમ કહીએ આ પર્પલ કલર છે, કેવો નામ આપ્યું એને પર્પલ. પર્પલમાં કોઈ ન સમજે કે જાંબુડિયો કલર છે. જાંબુડું ખાતા હોય એટલે ખબર હોય, જાંબુડું અંદરથી જેવા રંગનું હોય છે એવા રંગને પર્પલ કહેવામાં આવે છે. શું તો એ જોવાનો વિષય છે, ભાષાનો વિષય. ભાષાથી ન સમજાય તે જોવાથી સમજાય, એમ ધ્યાન ભાષાથી સમજાય એવો વિષય નથી. ધ્યાન જોવાથી સમજાય. અને 13મા ગુણ સ્થાને અરિયંત પરમાત્માને શુક્લ ધ્યાન હોય છે. કેવું ધ્યાન હોય છે? શુક્લ ધ્યાન છે. શુક્લ ધ્યાનમાં પણ છેલ્લો પાયો, શુક્લ ધ્યાનના જે ચાર પાયા છે, ચાર ભેદ છે શરૂઆતથી, એમાં ઉત્કૃષ્ટ શુક્લ ધ્યાન છે 13મા ગુણ સ્થાને છે. એટલે પૂરેપૂરું ધ્યાન છે ત્યાં. એનું મૂર્તિમંત સ્વરૂપ આ કાળમાં કોઈને શુક્લ ધ્યાન જોવા ન મળે, કેમ કે સજીવન મૂર્તિનો યોગ ચાલ્યો ગયો કૃષ્ણ કરદેવનો હરિહન પરમાત્મા અત્યારે થાય ને, છતાં પણ આબેહૂબ જીન પ્રતિમાજીને સારથી ઉત્કૃષ્ટ શુક્લ ધ્યાનના દર્શન કરવા આવે તો ભગવાનના દર્શન કરી લેવાય. એ ધ્યાનનું મૂર્તિમંત સ્વરૂપ છે. ભગવાનની મૂર્તિ તે ધ્યાનનું મૂર્તિમંત સ્વરૂપ છે. એટલે તો અરૂપી છે, આત્મા અરૂપી છે અને એની ધ્યાનની પર્યાય પણ અરૂપી છે, પણ જ્ઞાનીઓએ એને મૂર્તિમંત કરી છે અને જગતને દેખાડ્યું છે કે જો ધ્યાન આવું હોય છે, તમારા જે ભગવાન છે એનું ધ્યાન તમે જુઓ, ધ્યાન સ્વરૂપ આવું છે. ભાવ સમજાવવા જોઈએ ધ્યાનના, જ્યાં સુધી એ ભાવ ન સમજાય ત્યાં સુધી એ મૂર્તિનો મૂર્તિની કિંમત ન આવે. ભગવાનની પ્રતિમા આપણે ભલે બિરાજમાન કરીએ પણ એની કિંમત ન આવે. એવું છે, એમાં વિકલ્પ ચાલે છે એ ધ્યાનનું સ્વરૂપ નથી. એટલે તમે કીધું વિચાર છે તે ધ્યાનની પર્યાય નથી, એકાગ્રતા છે તે સ્વરૂપની એકાગ્રતા છે તે ધ્યાનની પર્યાય છે. એ તો ચર્ચા ચાલી, આપણે 285માં ચર્ચા જ એ ચાલી છે. એટલે ધ્યાન છે એ સાંભળવાનો વિષય નથી, ધ્યાન છે એ જોવાથી કોઈ એક ભૂમિકા એ સમજાય એવો વિષય છે. બધાને સમજાય એવો વિષય નથી, કોઈ એક ભૂમિકા એ સમજાય એવો વિષય છે. એ સ્ટેજમાં મુમુક્ષુ આવે તો જ્ઞાની એને સમજાવે કે ધ્યાન આવું હોય, ધ્યાનનો ભાવ આવો હોય, ધ્યાનમાં આવા ભાવ હોય, પોતાના ધ્યાનથી પણ એને દેખાડે, પોતાના ધ્યાનથી પણ એને સમજાવે કે જો તું ધ્યાનથી જો પોતાને કાંઈ સમજાય છે, પકડાય છે, ધ્યાનનો ભાવ પકડાય છે, કાંઈ શું પકડાય તો એ પછી ખબર પડે કે આને પકડાય છે, ન પકડાય તો ખબર પડે કે આને નથી પકડાતું. પછી એ ધ્યાન કરવાને કંઈક યોગ્ય થાય છે, અવકાશ થાય છે સ્વરૂપની ઓળખાણ. એટલે જ્ઞાનીની ઓળખાણથી સ્વરૂપની ઓળખાણ એટલા માટે લીધી છે કૃપાળુદેવે, કે જ્ઞાનીની ઓળખાણમાં એ સ્વરૂપ ધ્યાનથી એની ઓળખાણ થાય છે, એની પરિણતિ સ્વરૂપ ધ્યાનવાળી છે ત્યાંથી ઓળખાણ થાય છે, પછી એને આત્મ સ્વરૂપની ઓળખાણ થાય છે, પછી આત્મ સ્વરૂપનું ધ્યાન લાગે છે, પછી સમ્યક દર્શન થાય છે. એમ આખી લિંક છે એની સાથે, એટલે એ વાત એવી રીતે લેવામાં આવી છે. એમને અધરથી કોઈ ધ્યાન કરે કરાવે એવો એ વિષય નથી, એ વાત એકદમ બીજે રસ્તે ચડી જવાની છે. કેવી? ઉન્માર્ગે ચડી જવાની વાત છે. એવી રીતે કોઈ ધ્યાન કરે તો ઉન્માર્ગે ચડી જાય. ધ્યાન શરૂ થાય એ પહેલા કોઈને ધ્યાનનો વિષય રહેતો નથી. અમુક યોગ્યતામાં સમજવાની કોશિશ કરે આગળ વધે તો, પણ એને ધ્યાન થાય નહીં, એને ધ્યાન જામે નહીં. શું? કેમ કે વસ્તુ જ્ઞાનમાં આવી નથી, ધ્યાનમાં કેવી રીતે આવે? જ્ઞાનમાં આવ્યા પછી એની અનન્ય રુચિ ને અનન્ય પ્રેમ જાગ્યા પછી, પુરુષાર્થનો ઉછાળો થયા પછી એમાં ધૂન જાણ લાગે છે, પછી ધ્યાન થાય છે. ધૂન ચડ્યા વગર ધ્યાન ક્યાંથી થવાનું? એને ધૂન ચડે કેવી રીતે? એને ઘૂંટાઈ જાય, ધૂનની અંદર સ્વરૂપ ઘૂંટાઈ જાય, એના રસથી ઘૂંટાઈ જાય, રસનો આવિર્ભાવ થાય, ઘણો આવિર્ભાવ થાય, ઘણો રસ થાય, ઘણો રસ થાય પછી લીનતા આવે, એટલે એની પરિણતિ થાય છે. પછી વિકલ્પમાં આવ્યા પછી જ્ઞાનની પરિણતિ કેમ રહે છે કે રસ ભાવનાથી રસ થયો, રસથી ઉપયોગ થયો અને ઉપયોગથી પરિણતિ થઈ, લબ્ધિ, ઉપયોગપૂર્વક લબ્ધિ છે. બહુ ચર્ચું છે પૂર્ણમાં, પંચાધ્યાયીના બીજા ભાગમાં બહુ ચર્ચા કરી છે, લબ્ધ અને ઉપયોગની ઘણી ચર્ચા કરી છે. બેન શ્રી વચનામૃતમાં પણ લબ્ધ ઉપયોગની ચર્ચા કરી છે. ચોથા ગુણસ્થાનથી ધ્યાન થયું, પહેલું વહેલું ધ્યાન, પહેલા વહેલા ધ્યાનમાં, પ્રથમ ધ્યાનમાં ચતુર્થ ગુણસ્થાન પ્રગટ થયું નિર્વિકલ્પ અનુભૂતિમાં. ત્યારે એને પરમાત્માનો સાક્ષાત્કાર થયો એમ પણ કહેવામાં આવે છે, અને એની પર્યાયમાં પરમાત્મા પધાર્યા એમ પણ કહેવામાં આવે છે. પ્રથમ ઉપશમ થાય છે, પ્રથમ ઉપશમ સમય દર્શન થાય છે. કેમ કે દર્શન મો છે એ એક એવો બળવાન દુશ્મન છે કે સીધો મરતો નથી, પેલો દબાઈ જાય છે, નબળો પડે છે અને નબળો પડીને દબાઈ જાય છે, એકવાર બેસી જાય છે, એક કોર દબાઈને એક કોર સામે નથી આવતો, પછી એનો ક્ષય થાય છે, ક્ષયોપશમ થાય, ક્ષય થાય છે. પરિણતિ ચાલે છે, પરિણતિ ચાલે છે. યુદ્ધની ભૂમિમાં તો યુદ્ધ કરે ત્યારે પણ પરિણતિ, અશુભ યોગ છે તો પણ એની, એનું જ્ઞાન, એનું શ્રદ્ધાન બરાબર છે, એમાં ફેર પડતો નથી, એ પરિણતિ ચાલે છે. શ્રદ્ધાન જ્ઞાનની પરિણતિ ચાલે છે. હે, હા, ત્યાં અશુભ રાગ ચાલે છે. એટલે આવે છે ને આમાં ભરતેશ વૈભવમાં આવે છે કે ભરત ચક્રવર્તી સૂર્યાસ્ત સુધી તો લડાઈ લડે છે, લડાઈ પૂરી કર્યા પછી પોતાના ધ્યાન કક્ષમાં જાય છે, લડાઈ જાય પછી ખાવા બેસે છે એમ નથી કહેતા, જમવા બેસે છે એમ નથી કહેતા, ધ્યાન કક્ષમાં જાય છે. અને જ્યાં ધ્યાન કક્ષમાં જાય છે ત્યાં નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં આવે છે. કેટલો સ્વરૂપનો રસ હશે કે સિદ્ધાંત, અશુભ યોગ છૂટ્યો, ધ્યાનનો વિકલ્પ આવ્યો એટલે શુભ યોગમાં આવ્યા, સિદ્ધાંત નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં આવ્યા, વાર લાગતી નથી, એટલો સ્વરૂપ રસ એમને કેળવો છે. ચોથા ગુણ સ્થાને ઘણો કેળવો છે, ઘણો કેળવો છે. મુનિ દશા લીધી અને સાતમા ગુણસ્થાનનું ધ્યાન જામ્યું કે સીધો આઠમા ગુણસ્થાનની શ્રેણી માંડીને શુક્લ ધ્યાનની શ્રેણી અંતર્મુખમાં કેવળ લીધું. એ બધી તૈયારી એમણે ચોથા ગુણસ્થાને કરી નાખી હતી. એક પછી એક ગુણસ્થાન ટપી જવાની તૈયારી એમણે ચોથા ગુણસ્થાને કરી હતી. દર્શન મો તો ચાલ્યો ગયો હતો, એને તો એક કોર મૂકી દીધો ઉપશમ કરીને, ક્ષોપક્ષમ કરીને, એનો તો ઉદય રહેતો નથી, મિથ્યાત્મક મિથ્યાત્ પ્રકૃતિનો તો ઉદય રહેતો નથી, એ તો અનુદય ભાવ થઈ ગયો. હવે રહ્યો ચારિત્રમો, ચારિત્રમો દેખાય છે, ચારિત્રમો એટલે લડાઈ લડે છે, 96,000 રાણીઓના સંગમાં જાય છે અને મિષ્ટાનના ભોજન મસાલાદાર, કેવા તેજાના ને મસાલા વાળા એના ભોજન બને, એ સામાન્ય ભોજન બને ને એનું ભાઈ, કે ભાઈ શાકમાં તેલ નાખશો ને બાફી બાફેલું શાક કરજો એવું ન હોય, કાંઈ એનો બાફણો ન હોય, એનો એક કોળિયો 96,000 એનું પાયદળના રસોઈમાં નાખવામાં આવે તો બધા જાડા થઈ જાય, એક કોળિયો એના ખોરાકમાંથી 96,000 નું લશ્કર છે એની એક સાથે રસોઈ બનાવીને એક કોળિયો એમાં મિક્સ કરે ને તો બધા જાડા થઈ જાય, કોઈ પચાવી ન શકે, એટલા તેજાના ને મસાલા ખાતા હોય. હે, હીરાની ભસ્મ, તાંબાની ભસ્મ, અબરખની ભસ્મ, કેટલી બધી એમાં મોતીની ભસ્મ, ઘણું આવે એની અંદર, હજારો ઔષધિઓ હોય એની અંદર, અને અનુપાન નું આપવું પડે. દર્દી હોય ને અનુપાન આપવું પડે, તમે મધમાં લેજો, ઘીમાં લેજો, ફલાણામાં લેજો, બીજી દવા અરે આ લેજો, નહીતર એને ફૂટી નીકળે. ગરમ ગરમ દવાઓ, રાસાયણિક દવાઓ છે, કેમિકલ્સ છે, રસાયણ થઈ જાય છે. એકલું રસાયણ લેવાય નહીં, એને કાંઈ ન થાય. એટલી શરીર શક્તિ હોય છે, એટલા યુદ્ધ લડી શકે છે. છતાં અંતર ધ્યાન એટલું ભરત ચક્રવર્તીનું, એ ચારિત્ર મોહ દેખાય છે. આ બધો ખાય છે, પીએ છે, ભોગવે છે, અંદરમાં મૂળિયા કાપે છે. કોના? ચારિત્ર મોહના મૂળિયા કાપી નાખ્યા. એકવાર બેન થઈ ગયા, અત્યારે સ્ત્રી પર્યાય છે, બીજું તો કઈ થાય એવું નથી, એટલે મુનિ દશા થાય એવું નથી. હવે બેઠા બેઠા ચારિત્ર મોહના મૂળિયા કાપીએ છીએ. ધ્યાનમાં બહુ રહેતા હતા, ક્યાં સમાજના પ્લેટફોર્મ ઉપર રહ્યા જ નથી બેનશ્રી, સામાજિક પ્લેટફોર્મ સંભાળ્યું જ નથી બેનશ્રીએ. શાંતા બેન સંભાળતા હતા, પોતે હારે બેસે કોઈ એમ લાગે તો સલાહ સૂચના આપી દે, બાકી તો ધ્યાનમાં જ રહ્યા છે. બહુ ધ્યાન કરતા હતા, એક ધ્યાનનો રૂમ જ જુદો રહે, કદાચ પ્રદીપ તો લગન બેસી જાય. બેન સુમેનીજી બહુ ધ્યાનમાં રહેતા હતા. નીચેના ગુણ સ્થાને ઉપરના ગુણ સ્થાન જેવું ચારિત્ર ન દેખાય તો પણ ચારિત્ર મોહના દુશ્મનના મૂળ કાપી નાખે, એનું ફળ એને મુનિદશામાં આવે. મુનિદશા બધાની એક સરખા કાળવાળી નથી હોતી,